શ્રી જેતલપુરનું ચોથું વચનામૃત સંવત 1882ના ચૈત્ર સુધી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મોલને વિશે દક્ષિણાધિ ગોખને વિશે ગાદી તક્યાનું ઉઠીંગણ દઈને વિરાજમાન હતા અને મસ્તક ઉપર પુષ્પનો ખૂંપ તેને યુક્ત શ્વેતપાદ સોંપતી હતી અને શ્વેત પુષ્પની પછેડી ઓઢી હતી અને કેસર ચંદને કરીને સર્વે અંગ ચર્ચ્યા હતા અને શ્વેત હિરકોરી ખેસ પહેર્યો હતો અને કંઠને વિશે ગુલદાવદીના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે સભા પ્રત્યે એમ બોલ્યા, જે આ લોકને વિશે જીવનું કલ્યાણ તો એટલા વડે જ છે જે પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય અને તેમના દર્શન અને તેમની અખંડ સ્મૃતિ તેણે કરીને થાય છે. કાં જે ભાગવતમાં એમ કહ્યું છે, જે કંસ, શિશુપાલ, દંતવક્ર આદિ જે નિંદાના કરનારા તેને ભગવાનની અખંડ સ્મૃતિ રહી તેણે કરીને તેમનું કલ્યાણ થયું છે. માટે ભગવાનની નિરંતર જે સ્મૃતિ તેણે કરીને કલ્યાણ થાય છે એવી જે સ્મૃતિ તે તમારે સર્વને છે, માટે તમારું કલ્યાણ થઈ જ રહ્યું છે. તો પણ મારી બાંધેલી જે ધર્મ મર્યાદા તેને જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી તમારે સર્વે પ્રકારે પારવી, ત્યારે તમે કહેશો જે ભગવાન તો મળ્યા છે અને તેની સ્મૃતિ પણ નિરંતર રહે છે, તેને વર્તમાન પાર્યાનું શું પ્રયોજન છે? તો તેનું તો એમ છે, જે એક તો વર્તમાન દઢ રાખે છે અને એક તો વર્તમાનમાં કસરવારો છે, તે બેમાં ફેર કેટલો છે તે કહીએ છીએ. જે સ્મૃતિ તો બેને છે, પણ જે નિયમ ધર્મરહિત છે તે તો પોતાનું જ કલ્યાણ કરે છે, પણ એનાથી બીજા જીવનું કલ્યાણ થાય નહીં અને તે એકાંતિક ભક્ત પણ ન થાય અને તે ભગવાનના નિર્ગુણ ધામને પણ ન પામે અને જન્મ મરણથી રહિત તો થાય અને તેથી સત્સંગમાં પણ ન બેસાય. અને તમે તો સર્વે ઉત્તમ ભક્ત છો, તે ધર્મ નિયમે યુક્ત એવા જે તમ જેવા સાધુ તેની તો વાત જ નોખી છે. તે હેતુ માટે તમને જે કોઈ ભાવે કરીને જમાડશે તેને કોટી યજ્ઞનું પુણ્ય થશે અને તે અંતે મોક્ષને પામશે અને તમારા ચરણનો જે કોઈ સ્પર્શ કરશે તેના કોટી જન્મના પાપ નાશ પામશે અને તમને ભાવે કરીને વસ્ત્ર ઓઢાડશે તેનું પણ પરમ કલ્યાણ થશે અને તમે જે જે નદી તળાવને વિશે પગ કોરો છો તો તે સર્વે તીર્થરૂપ થાય છે અને તમે જે જે વૃક્ષ તરે બેઠા હો અને જે જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂડું જ થાય છે અને તમારા કોઈક ભાવે કરીને દર્શન કરે છે, કોઈક તમને ભાવે કરીને નમસ્કાર કરે છે, તેના સર્વે પાપનો ક્ષય થાય છે અને વળી તમે જેને ભગવાનની વાત કરો છો અને કોઈકને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે ઇત્યાદિ ધર્મ નિયમવાળા તમ જેવા સંતની સર્વે ક્રિયા કલ્યાણરૂપ છે. કેમ જે પ્રત્યેક શ્રી નરનારાયણ ઋષિનો તમારે દઢ આશરો છે અને જે શ્રી નરનારાયણ ઋષિ તમારી સભામાં નિરંતર વિરાજે છે એ બે વાતનો એ ઉત્તર છે. અને વળી તમે કહેશો જે ભગવાનનો દઢ આશરો છે અને માયિક ગુણ કેમ વ્યાપે છે, તો તે કહીએ જે ષડુર્મિએ રહિત અને માયિક ગુણે રહિત સર્વને કરવા તેમાં તો કાંઈ વાર નથી અને અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે અને અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ આદિ ક્રિયાને કરે એવા સર્વને કરવા તેમાં તો કાંઈ વાર નથી, પણ અમારી ઈચ્છાએ કરીને એમ તમને રાખ્યા છે ને તમારા સામર્થ્યને રૂંધી રાખ્યું છે તે પ્રત્યક્ષ ભગવાનના સુખની પ્રાપ્તિને અર્થે છે અને શ્રી પુરુષોત્તમ તેજે તે આજ તમને સર્વને શ્રી નરનારાયણ ઋષિરૂપ થઈને પ્રગટ મળ્યા છે, માટે નિસંશય થઈને આનંદમાં ભજન કરજો, એમ કહીને શ્રીજી મહારાજ મૌન રહ્યા. તે સમયે આશજીભાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, વેરભાવે કરીને જે કલ્યાણ થાય છે તે કેમ થાય છે તે કહો. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે દ્રુપદ રાજા હતો તેને દ્રૌપદી જે પોતાની પુત્રી તેને પરણાવવા હતા તે સારું સ્વયંવર રચ્યો હતો, ત્યાં રાજા માત્રને તેડાવ્યા હતા અને દ્રોણાચાર્ય પણ આવ્યા હતા અને પાંડવ પણ આવ્યા હતા. પછી બીજા સર્વે રાજાએ મળીને મત્સ્ય વેધવા માંડ્યો પણ મત્સ્ય ન વેધાણો. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, જે હું મત્સ્ય વેધું, એમ કહીને યુધિષ્ઠિરને સુરત બાંધી. ત્યારે દ્રોણાચાર્યએ કહ્યું, જે આ સભા દેખાય છે, ત્યારે કહ્યું, જે દેખાય છે. અને વળી કહ્યું, જે તમારું શરીર દેખાય છે, ત્યારે કહ્યું, જે દેખાય છે. ત્યારે દ્રોણાચાર્યએ કહ્યું, જે તમથી મત્સ્ય નહીં વિંધાય. એવી રીતે ચાર ભાઈ થકી મત્સ્ય ન વિંધાણો. ત્યાર પછી અર્જુને ઉઠીને ધનુષ્ય લઈને સુરત બાંધી. ત્યારે દ્રોણાચાર્યએ પૂછ્યું, જે આ સભાને દેખો છો? ત્યારે અર્જુને કહ્યું, જે સભાને તો નથી દેખતો અને મત્સ્યને પણ નથી દેખતો, અને મત્સ્ય ઉપર જે પક્ષી છે તેને દેખું છું. ત્યારે દ્રોણાચાર્યએ કહ્યું, જે એના માથાની સામે સુરત રાખો. ત્યારે અર્જુને સુરત બાંધીને કહ્યું, જે પક્ષીને નથી દેખતો અને એટલું મસ્તક દેખું છું. ત્યારે વળી દ્રોણાચાર્યએ કહ્યું, જે હવે ઘા કરો. ત્યારે અર્જુન મત્સ્યના મત્સકને વેંધતા હવા. એવી રીતે જો સર્વે વૃત્તિનો એક ભગવાનને સ્વરૂપને વિશે નિરોધ થાય ત્યારે તે વેરભાવે કરીને મુક્તિ થાય છે. જેમ શિશુપાલ તથા કંસ એ આદિકની શ્રીકૃષ્ણના સ્વરૂપને વિશે તદાકાર વૃત્તિઓ થઈ ગઈ હતી ત્યારે કલ્યાણ થયું, એવી રીતનો દ્રોહ જો ન આવડે તો તે દ્રોહનો કરનારો નારકી થાય છે, અને તે કરતાં ભગવાનની ભક્તિ કરવી તે સુલભ છે. અને દ્રોહ બુદ્ધિ રાખીને ભજે તેનું અસુર એવું નામ ક્યારે મટે જ નહીં અને તે ભક્ત પણ કહેવાય જ નહીં. માટે આસુરની રીત મેલીને જેને ધ્રુવ પ્રહલાદ નારદ શંકાદિકની પંક્તિમાં ભરવું હોય તેને તો ભક્તિએ કરીને જ ભગવાનને ભજવા તે અતિ શ્રેષ્ઠ છે. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમ આનંદને પામતા હવા. ઇતિવતના વૃતમ 4 અને 233 શ્રી કૃષ્ણ અર્પણ નમો અસ્તુ તે.